જામનગરમાં તારીખ 4/1/85 શેટિકાની ગાથાઓ પર પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન.
આજથી 10 લક્ષણ પર્વ શરૂ થાય. પર્વાથી આજ દિવસો છે. પર્વ એટલે સુધાત્માની વિરાધના એટલે શું? કે જે જ્ઞાન ઉપયોગ જેનો છે, નાયક નો છે, એ ઉપયોગનો સદુપયોગ ન કરતા એને દુરુપયોગ કર્યો. જે ઉપયોગ જેને જેનો એટલે આત્માનો છે, એની સન્મુખ થઈને, એનું લક્ષ્ય કરીને, એની ઉપાસના કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ, એની પ્રતીતિને એમાં રમવું જોઈએ. એને બદલે અનંત અનંત કાળ થયા એ પ્રગટ ઉપયોગ લક્ષણ જે વર્તમાન પ્રત્યેક પાસે છે, એ ઉપયોગમાં નાયકને વિષયને બનાવતા એ ઉપયોગનો દુરુપયોગ કરી અને પર પદાર્થનું લક્ષ્ય કરી અને પર પદાર્થમાં આત્મબુદ્ધિ કરીને અનાદિકાળથી વિરાગ દ્વેષો રૂપે પ્રણી આત્માચરણને બાંધો, નથી તો એનો બાંધનાર મને બતાવો, એનો કરનાર મને બતાવો. જો તમે કરતા બતાવશો તો હું મારો આત્મા કરતા છે એમ સ્વીકારી લઈશ. આગમથી, યુક્તિથી, અનુભવથી એ વાત હું સ્વીકારીશ. સ્વીકારવાની મારી તૈયારી છે. મને બતાવો એટલી વાર છે એનો કરતા કોણ છે. કે સાંભળ જ્ઞાનના ઈચ્છક, તને જળ કર્મને કોણ બાંધે છે એ હું તને કહું છું. મોહના નાશનો ઉપાય બતાવું છું. દર્શન મોહના નાશનો ઉપાય, દર્શન મોહ દર્શન મોહને બાંધે છે, દર્શન મોહ દર્શન મોહને કરે છે. આત્મા તરફો સૂક્ષ્મ વાત છે, શાંતિથી સાંભળવા જેવી. તે એક નામના ઈચ્છે પુરુષો, તમે સાંભળો, સાંભળો. તમે તમારા હિતને માટે વાત છે. કેમ કે તે પ્રશ્ન પૂછ્યો છે ને જિજ્ઞાસાથી, તને ઉત્તર મળશે. ને ઉત્તર સાંભળતા તારા મોહનો નાશ થઈ જશે એવી ઉત્તમ ગાથા છે. અપૂર્વ અભ્યાસીને વિશેષ મજા આવે એવી છે. ઉદ્ગલ કર્મનો કરતા કોણ છે તે હવે કહે છે. ગાથા બહુ બધા સાથે સામાન્ય પ્રત્યય છે કે આત્મા નાના વર્ણાદી આઠ પ્રકારના કર્મ જે બંધાય છે, બાંધતો નથી જીવ, બંધાય છે. તો એ બંધાય છે કોનાથી? આત્માથી બંધાય છે કે એને બાંધનાર કોઈ બીજો છે? કૃપા કરીને મને સમજાવો. એવો એક પ્રશ્ન છે, એની ટીકા. ખરેખર એટલે નિશ્ચયથી ઉદ્ગલ કર્મનો એટલે નાના વર્ણાદિ આઠ પ્રકારના કર્મ એનો બંધ જગતની અંતર્મુખ વિશેષ કાળ 70 કરોડાન કોડીનો કર્મ બંધાય. તો એ ઉદ્ગલ કર્મનો એટલે નવા કર્મનો ઉદ્ગલ દ્રવ્ય જ એક કરતા છે. દુકાનમાં જવાબ તો આપી દીધો. સંક્ષેપ રૂચિ વાળો આટલી લાઈનમાં સમજી શકે છે, પણ બધા સંક્ષેપ
બાળક રૂવે છે, જે એમના માતા હોય તેના દૂર લઈ જાય, બધાને ડિસ્ટર્બ થાય.
ઘણા પ્રકારના જીવો હોય એને તો આખા જગતના જીવો કેમ પામે એવી કરુણા આવી છે આચાર્યોને, છતાં પણ દુકાનમાં કે છે તો દુકાનમાં થોડું લેખું જાદુ કરીને વાંચ્યો એવા જીવો પણ સમાજમાં હોય છે. ઈશારો કરે તો બધું સમજી જવાય, પણ કેટલા જીવો અને વિસ્તાર કરે ત્યારે સમજાય. એટલે દુકાનમાં તો ઉદ્ગલ દ્રવ્ય ઉદ્ગલ કર્મને કરે છે એમ કહ્યું. હવે ઉદ્ગલ દ્રવ્ય ઉદ્ગલ કર્મને કરે છે એમાં જવાબ તો આવી ગયો કે આત્મા નવા કર્મને કરતો નથી. કરતા તો બતાવી દીધો મેરાભાઈ, કરતા તો બતાવ્યો પેલી લાઈનમાં. પ્રશ્ન હતો ને કે આત્મા નવા કર્મને કરતો નથી તો કોણ કરે છે? કે નવા કર્મ નો કરનારો ઉદ્ગલ દ્રવ્ય છે, ઉદ્ગલ દ્રવ્ય ઉદ્ગલ કર્મ ને કરે છે. જવાબ તો અપાઈ ગયો. આત્મા એનો કરતા બીજો કોઈ નથી, આત્મા નથી. અહીં આત્મા નથી સિદ્ધ કરવું છે ને, આત્મા કરતા સિદ્ધ કરવું છે ને. તો ઉદ્ગલ દ્રવ્ય ઉદ્ગલ કર્મ ને કરે છે, એનો અર્થ એવો કે આત્મા ઉદ્ગલ કર્મ ને કરતો અત્યારે કરતો નથી, પણ ભૂતકાળમાં એ ઉદ્ગલ કર્મ ને કર્યા કે નહીં કે ના, ભવિષ્યકાળમાં કરશે કે નહીં કે ના. અત્યારે નિગોદમાં રહેલો જીવ એ કર્મ ને કરે છે કે નહીં કે ના? ઉદ્ગલ ને કર્મ એના સ્વભાવમાં નથી. સૂક્ષ્મ છે રાગ નું કર્મ પણ એના સ્વભાવમાં નથી. ધીમે ધીમે આવશે, એની તો આ સ્થૂળ વાત ચાલે છે. ખરેખર ઉદ્ગલ કર્મ નો ઉદ્ગલ દ્રવ્ય જો એક કરતા છે કે ઉદ્ગલે કરે ને જીવે કરે, એ મળીને કરે, તો એમાં શું વાંધો? 50-50% રાખો કે 100-100% ઉદ્ગલ દ્રવ્ય ઉદ્ગલ કર્મ ને કરે છે, એમાં 1% જીવ નું ઉપાદાન પણ નથી અને જીવ નું નિમિત્ત પણ એમાં ઓળખવાની ચેષ્ટા પણ કરી નથી. અને જેને આત્મા ઓળખો એના ઉપર અનન્ય શ્રદ્ધા પણ કરતો નથી, નિશંક શ્રદ્ધા. ખરેખર ઉદ્ગલ કર્મ નો ઉદ્ગલ દ્રવ્ય એક કરતા છે, બે મળીને કરતા નથી. જીવ પણ કરે અને ઉદ્ગલ દ્રવ્ય કરે એમ છે, એકલો જીવ દ્રવ્ય કરે છે, જીવ અકર્તા છે, ઉદ્ગલ કરે છે. તેના વિશેષો એટલે ઉદ્ગલ દ્રવ્ય જે કરતા છે એના જ વિશેષો એટલે ભેદો. ઉદ્ગલ દ્રવ્ય એક, એના ભેદ 4, વિશેષો એટલે ભેદો. મિથ્યાત અવૃત્તિ કષાયને યોગ, બંધના સામાન્ય હેતુ હોવાથી ચાર કરતા છે. એક કરતા કહે ને પૂતગલ દ્રવ્ય, એક કરતા એના વિશેષ ચાર. એ જૂના કર્મ જે છે એને અહીંયા પૂતગલ દ્રવ્ય કેવું છે, અને નવા કર્મ બંધાય છે એને પૂતગલ કર્મ કેવું છે. જૂના કર્મ ને ઉદય ને અહીંયા પૂતગલ દ્રવ્ય કેવું છે, નવા કર્મ બંધાય એને પૂતગલ કર્મ કેવું છે. હવે જૂના પૂતગલ દ્રવ્ય જે છે એ નવા પૂતગલ કર્મ ને કરે છે, તો પૂતગલ દ્રવ્ય તો એક જ છે અભેદ ની વિવક્ષામાં. તો પણ ભેદ ની વિવક્ષા કરવામાં આવે તો પૂતગલ ના ચાર ભેદ પડે છે. વિશેષ એટલે ભેદો, મિથ્યા પ્રવૃત્તિ કશાય ને યોગ. એ ભેદ નું અસ્તિત્વ ક્યાં છે? જૂના થોડો અભ્યાસ હોય ને તો બહુ મજા આવે, ને ન અભ્યાસ હોય તો અભ્યાસ થઈ જાય. ન અભ્યાસ હોય તો અભ્યાસ થઈ જાય. અભ્યાસ ન થાય એમ નથી, કઈ ન સમજાય એવું નથી. થોડા એક બે દ્રષ્ટાંત આપું તો આ ખ્યાલ આવશે. જરા સૂક્ષ્મ વાત છે, દ્રષ્ટાંત ની વાત સિદ્ધાંત સમજવામાં હળવો પડે. એવી રીતે પાણી ઉષ્ણ થયું, અગ્નિ નું એમાં નિમિત્ત પણ છે, અને પાણી ની વાતથી કથન થી સિદ્ધ કરીને વ્યવહાર થાપીને વ્યવહાર નો નિષેધ કરવાનો છે. પાણીની અવસ્થા એની તત્સમયની યોગ્યતા પર્યાયની ઉષ્ણ થઈ તો કહેવાય કે પાણી ઉનું થયું, એ વ્યવહાર નહીં નું કથન છે. નિશ્ચય નહીં નું કથન નથી. જો નિશ્ચય નહીં પાણી ઉષ્ણ થયું હોય તો ઠંડા પાણીની પ્રાપ્તિ કોઈ પણ જીવને થાય નહીં. પાણીની તત્સમયની યોગ્યતામાં ઉષ્ણતા થઈ છે, અને એમાં કારણ તો અગ્નિ છે. તો કહે છે કે એ પરિણામ પાણીના છે કે અગ્નિના છે? એ કથનચિત પાણીના ને કથનચિત અગ્નિના, કથનચિત પાણીના ને કથનચિત અગ્નિના, એમાં સાધ્યની સિદ્ધિ થતી નથી. એમાં પદાર્થની સિદ્ધિ થઈ, પ્રયોજનની સિદ્ધિ ન થઈ. ઠંડા પાણી નું પ્રયોજન છે ને, કે ધોવાળા વાળું પાણી પીવું છે? પ્રયોજન તો ઠંડા પાણી નું છે. કથનચિત પાણીની અવસ્થા છે, પણ સર્વથા પાણીની અવસ્થા હોય તો ઉષ્ણતાનો અભાવ થઈ ઠંડા પાણીની પ્રાપ્તિ કોઈને ન થાય, અને સર્વથા એ અગ્નિના જ પરિણામ હોય, સર્વથા જ અગ્નિના પરિણામ હોય તો ઠારવાનો પ્રયત્ન કોઈને હોતો નથી. માટે કથનચિત એ પરિણામ પાણીના, કથનચિત અગ્નિના. હવે કથનચિતમાં પદાર્થની સિદ્ધિ થઈ, હવે એમાં નિષેધ કરવો જોઈએ કે એ પરિણામ સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો એ ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા પાણીની છે, ત્યારે શીતળ પાણીની પ્રાપ્તિ એને થઈ જાય છે. એમ કપડું રાતું છું રંગથી, કપડું રાતું છે એમ કહેવામાં આવે, વ્યવહાર નહીં એમ કહેવામાં તો કપડું સ્વભાવે સ્વચ્છ, છતાં રંગના યોગથી કપડું રાતું એમ કહેવામાં આવે, કથન કરવામાં આવે તો પણ કપડું તો કઈ રાતું થયું નથી, પણ રંગ જ રાતો છે. એમ એની અવસ્થા દ્રષ્ટિથી પર્યાય દ્રષ્ટિથી જો તો કપડાની પર્યાય દેખાય છે, અને કપડાના સ્વચ્છ સ્વભાવથી જોવામાં આવે તો એ રાતાપણું રંગનો ધર્મ છે, કપડાનો ધર્મ નથી. એમ પાણી મેલું માટીના સંગે, તો એ પાણીની પર્યાય જે છે માટીના સંગે મલિન થઈ છે, તો એ મલિનતા પાણીની છે એમ કથનચિત કહેવાય વ્યવહારે, અને નિશ્ચયે તો એ માટીના જ પરિણામ છે. એ માટીના પરિણામ છે અને પાણીના પરિણામ નથી. પેલામાં જે આવે પ્રમાણથી મેમાં પાણીની પર્યાય મલિન છે એમ આવે. પછી પાણીની પર્યાય એ માટીના જ પરિણામ છે અને પાણીના પરિણામ નથી એમ નિષેધ કરતા ફટકડી નાખતા એને સ્વચ્છ પાણીની પ્રાપ્તિ થાય છે એમ અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે પુદ્ગલ દ્રવ્ય એક જે કરતા છે એના ભેદો ચાર છે, મિથ્યાત્વ વ્રત કષાય ને યોગ. એ મિથ્યાત્વ જે છે એ દર્શન મોહમાં પણ છે અને દર્શન મોહના લક્ષ્યે જીવમાં પણ ભાવ મિથ્યાત્વ ભાવ પ્રત્યય ભાવ આશ્રવ થાય છે. પણ એ જે ભાવ આશ્રવ ભાવ પ્રત્યય થયો તે જીવનો સ્વભાવ નથી, એ કર્મના સંબંધથી થયો છે, જૂના કર્મના લક્ષ્ય થયો છે. માટે કર્મ કર્ત ભાવ છે, કર્મના પરિણામ છે, પુદ્ગલના પરિણામ છે, એ જીવની જાત નથી. જીવનો જે ભેદ નથી, અજીવનો ભેદ છે, પુદ્ગલનો ભેદ છે. હરીને જીવના પરિણામ કીધા છે, કઈ નહીંથી કયા છે, બરાબર છે, કઈ નહીંથી કયા છે. પેલો પ્રશ્ન મારો એ છે, નિશ્ચય નીતિ કયા છે કે વ્યવહાર નીતિ, વ્યવહાર નીતિ કયા છે, ભાવ મિથ્યા છે. વ્યવહાર નીતિ જીવના પરિણામ છે પણ નિશ્ચય નીતિ જીવના પરિણામ નથી. હવે વ્યવહાર નીતિ જીવના પરિણામ છે એમાં આશ્રવ બંને સિદ્ધિ થાય છે, પણ સંવર નિદ્રાની સિદ્ધિ કરવા માટે વિક્ષા પલટવી પડશે. એ તો વાત છે, જીવના પરિણામ છે તો બધા રાગ છે, તો જીવના પરિણામ છે, જીવમાં થાય છે, જીવ કરે છે, જીવ ભોગવે છે. એવી કામ ભોગ બંધનની કથા જીવને અનાદિકાળની પ્રતીક છે. વડે રાગાદી પુદ્ગલના પરિણામ છે એ વાત એ કદી સાંભળી નથી. વિચાર કોટીમાં રાખું કદાચ ન બેસે તાત્કાલિક તો વિચાર કોટીમાં રાખું, આમ તો કરવા જેવું નથી. કેમ કે સામે આચાર્ય ભગવાનનું કથન આવશે, આચાર્ય ભગવાનનું કથન છે, આના ઉપરના ગુરુદેવના વ્યાખ્યાન પણ છપાઈ ગયા છે, ઘેરેજીને વાંચવા. પછી આનાથી વધારે સાક્ષીની શું જરૂર છે.
પ્રવચન રત્નાકર
પાંચમા ભાગમાં લ્યો, પ્રવચન રત્નાકર ભાગ પાંચમો, ગાથા 109-12 ઉપરના વ્યાખ્યાન છપાઈ ગયા છે 18મી વખતમાં અને 19મી વખતમાં અહીંયા કેસેટ લાઇબ્રેરી પણ છે. અપેક્ષા જ્ઞાનના અભાવથી જિનાગમનું રહસ્ય સમજી શકાતું, અપેક્ષાથી સમજી શકાય છે, સાધ્યની સ્થિતિ થાય છે, કોઈ એકાંત પક્ષનો દોષ આવતો નથી, સમયક એકાંત પૂર્વક અનેકાંતનું જ્ઞાન પણ થઈ જાય છે. રાગ છે જીવના પરિણામ કયા છે ને, કયા છે અમને મંજૂર છે, કઈ નહીં કથન છે, સદભૂત વ્યવહાર કે અસદભૂત. અસદભૂત વ્યવહાર નું કથન છે કેમ કે એ તો નીકળી જાય છે, એ આગંતુક ભાવ છે, આશ્રવ તત્વ છે, આશ્રવ તત્વ કાયમ રહેતો નથી. તો શિવ ભગવાનમાં આશ્રવ રહેવો જોઈએ અને આશ્રવ રહે તો કોઈથી સંવર થાય નહીં, પણ આશ્રવનો ધ્યેયથી સંવર થતો અનુભવમાં જીવોને આવે છે. આશ્રવનો ધ્યેય થઈ અને સંવર થતો અનુભવમાં આવે છે, વિખ્યાત નામનો આશ્રવ એનો અભાવ થઈને સંવર સમય દર્શન થાય છે. માટે અહીંયા આચાર્ય મહારાજ ફરમાવે છે કે પુદ્ગલના ભેદો છે, આ પુદ્ગલના ભેદો છે, મિથ્યાત્વ વ્રત કષાયની યોગ. હવે એનો વિસ્તાર થોડો કે એક પુદ્ગલ સંબંધે મિથ્યાત્વ છે, અજીવ સંબંધે મિથ્યાત્વ, અસંગ્ન મિથ્યાત્વ અને એક સંગ્ન મિથ્યાત્વ, મિથ્યાત્વના બે પ્રકાર છે. જે જીવમાં નિમિત્ત અજીવમાં નિમિત્તપણે છે પુદ્ગલમાં એને અસંગ્ન કહેવાય, એ અજીવ સંબંધ એનો ભાવ કર્મ છે એમાં છે એનો રસ. મિથ્યા દર્શન માં મિથ્યાત્વનો રસ અનુભવ છે, અને એના લક્ષે જે અહીંયા જીવમાં મિથ્યાત્વના ભાવ થાય એને ભાવ પ્રક્રિયા અથવા ભાવ આશ્રમ કહેવામાં આવે છે. બરાબર છે? તો બે જગ્યાએ થાય છે ત્યાં સુધી બે જગ્યાએ થાય છે. સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો જીવમાં જ્ઞાન થાય છે અને મિથ્યાત્વ દર્શન મોહમાં થાય છે, એમ કરતા દર્શન મોહનો પણ ક્ષય થઈ જાય છે. સાધારણ વાત સૂક્ષ્મ છે, થોડીક પણ સમજવા જેવી છે. આરાધનાના દિવસ છે આ. સમજાય એને સમજાય, ન સમજાય તો વાર પણ લાગે, પણ સમજવા જેવી આ વાત. રાગ જીવના પરિણામ છે એવી અનુભૂતિ અનંતકાળથી છે, પણ રાગના પરિણામ પૂતગલના છે એ વાત એને સાંભળી નથી. અને જ્યાં સુધી પૂતગલના છે એમ લખવાની આવે ત્યાં સુધી રાગમાં સ્વામી તો બુદ્ધિને કરતા બુદ્ધિ છૂટવાની નથી, એ જ્ઞાન પ્રગટ થવાનું નથી. આ તો આ પરવાદી રાગમાં આશ્રવ બંધ કેમ થાય એ શીખડાવવાનું ન હોય, એ તો શીખેલો જ છે. એનો ઉપદેશ ન હોય રાગ કેમ કરવો એનો ઉપદેશ હોય? દેવજીભાઈ, રાગ કેમ કરવો એનો ઉપદેશ હોય? એ તો અનાદિથી અનુભવમાં છે, એ શીખડાવવાનું ન હોય. પણ રાગ નો અભાવ થઈ વિકરાળ ભાવ કેમ પ્રગટ થાય એનો ઉપદેશ હોય. રાગ તો કરી ગયો છે કરતા બુદ્ધિ અનંતાવથી, રાગ દ્વેષ ક્રોધ માન માયાના પરિણામ એ તો ચાર ગતિમાં રખડે છે. અહીંયા તો એની એકતા કેમ તૂટે અને જ્ઞાન આત્મામાં એકત્વ થઈને કેમ અનુભૂતિ થાય કે પૂતગલના પરિણામ જાણે ત્યારે એ કેવું છે બધું અહીંયા બહુ ન્યાયથી એકેગ્રીટીમાં આવશે. મિથ્યાત્વ નથી કશાય નહીં હોય, મિથ્યાત્વ એટલે શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય, અવિરતિ ને કષાય ને ચારિત્ર ગુણ વિકાર વિપરીત પર્યાય યોગ પ્રદેશ નું કંપન, એ બંધના સામાન્ય હેતુ હોવાથી ચાર કચા છે. એ કહે છે કે તું આત્માના પરિણામ માની લ્યો છો, એ આત્માના પરિણામ જ નથી, પૂતગલના જ પરિણામ છે. પૂતગલના પરિણામ પૂતગલ ને બાંધે છે. શું કહ્યું? કે મિથ્યાત્વરત કષાય ને યોગ જે જીવના પરિણામ છે એમ વ્યવહાર નહીં કહે છે, નિશ્ચય નહીં કહે છે કે એ પરિણામ પૂતગલના છે. તો એક પ્રશ્ન થાય, એક પ્રશ્ન આવ્યો તો કે એ જીવની પર્યાયમાં પૂતગલ ક્યાં ઘૂસી ગયું વ્યાપક થઈને? એ પ્રશ્ન થાય કે એ જીવના જ પરિણામ નથી, જ્ઞાન જીવના પરિણામ છે અને રાગ પૂતગલના પરિણામ છે. કેમ કે પૂતગલના લક્ષે થાય છે માટે પૂતગલના જ પરિણામ છે. કારણ અનુ વિદાય કાર્યાણી, આ બધું ગુરુદેવ કહી ગયા છે. હો, એમ ન સમજ્યું કે આ લાલુભાઈ પોતાના ઘરની વાત કે છે એમ ન જાણતા. ભાઈ, હું તો કઈ જાણતો નતો, આ બધું મેં ગુરુદેવ પાસેથી સાંભળીને જાણ્યું છે, અને મને જે બેઠું છે એ વાત કઈ શેનાથી વિપરીત તો હું કહેવાનો જીવનો વિશેષ તો જ્ઞાન દર્શન ચારિત્ર તે જીવના વિશેષો છે. મિથ્યાત્વવ્રત કષાય ને યોગ પૂતગલ ના વિશેષ છે. રવિન્દ્ર બાબુ જરા વાત હિતની છે, રવીન્દ્રનાથ ટાગોર કહેતો હતો. બહુ નાનો હતો ને, મારા પાડોશમાં નાનો, અરે મોટો. શું કહ્યું? કે રાજજીવમાં થાય છે, જીવમાં નથી થતો તો ભીતમાં થાય છે. તો રાજજીવ નથી કરતો તો કોણ કરે છે? પછી આગળ હતી ને, આપણી બુદ્ધિમાન હોય તો જા કરવાનો કશાય કરવાનો, એને જેવી બુદ્ધિ છે તેમાં શું કે છે ગુરુદેવ કે છે ઢાકે જેવી બુદ્ધિ ઉસકો બતાય ઓર કાથે લાય ગુરુદેવ કે છે એ બતાય ટાકો બુરા ન માનીએ આ રાગીમાં થાય રાગીમાં થાય એને બેઠું છે એને બેઠું છે કે છે કુંતલ ભગવાન કે છે રાગ કુંતલમાં થાય છે અજ્ઞાની કે છે રાગીમાં થાય છે જ્ઞાની ને અજ્ઞાની નો આ વિરોધ છે અનાધિકાર નો આવેલો આવે મેન છે આ ચીજ જ્ઞાનીઓ કે છે કે રાગ એ પુતગલ ના પરિણામ છે અને જ્ઞાન છે એ જીવના પરિણામ છે જ્ઞાની કે છે અજ્ઞાની કે છે કે રાગાજી જીવના પરિણામ છે આ તો અનાધિકાર નું હાઈ નું આવે છે આ કઈ નવા જૂની નવું નથી તો જ્ઞાની નું માનવું આપણે અજ્ઞાની ના પક્ષ માં જવું કે જ્ઞાની ના પક્ષ માં જવું જ્ઞાનીના પક્ષમાં જતા આત્માનો પક્ષ આવશે જ્ઞાનીના પક્ષમાં જતા હજી તો જ્ઞાનીના પક્ષમાં જતા આત્માનો પક્ષ આવશે અને આત્માનો પક્ષ આવશે તો પક્ષાતિક્રમ થઈને અનુભવ પણ થશે અજ્ઞાની તો કયા કરે કે રાગ જીવમાં થાય રાગ નો કરતા જીવ છે રાગ સત્તામાં જીવની સત્તામાં થાય છે અનન્ય છે પ્રવર્તનસારમાં કહ્યું છે એમ ઠેક ઠેકાણે આહા એ વ્યવહારના કથનને આગળ કરે જ્ઞાની નિશ્ચય દ્વારા એનો નિષેધ કરે વ્યવહારના કથન આગળ કરે જ્ઞાની અને જ્ઞાની એનો સ્વાશ્રિત નિશ્ચય નહીં વડે નિષેધ કરે અધરથી નિષેધ થતો નથી મિથ્યા તો કશાય નહીં હોય એ જીવના વિશેષ નથી જીવના વિશેષ તો જ્ઞાન દર્શન ચારિત્ર છે આ મિથ્યા તો રત કશાય યોગ એ તો પુદ્ગલના વિશેષો એટલે ભેદો છે ઈ અભેદનો ભેદ છે અભેદનો ભેદ હોયથી ભેદ અભેદમાં ચાલ્યો જાય છે ભેદ ભેદ રૂપે પણ દેખાતો નથી અઘરું પડે બરાબર ચંદુભાઈ કે વાત આવી છે અઘરું પડે શું કર્યું ભેદ છે જે પર્યાય જેની છે એનાથી અભેદ થાય વિખ્યાત આદિ જે પરિણામ દયા દાન કરુણા કોમળતાના પરિણામ આ ભગવાનની ભક્તિના પરિણામ અરે સાક્ષાત તીર્થંકર પરમાત્માની ભક્તિનો રાગ એ ઉદ્ગલના પરિણામ છે જીવના પરિણામ અને એનાથી લાભ મને છે યજ્ઞાની વિચારથી પાપી છે વ્યાખ્યાન પણ થઈ ગયા છે ગેરેજી ને ટાઈમ હોય તો વાંચી લેવું ફુરસો દેતો કઈ મેં ટાઈમ હોય તો દ્રષ્ટિ ફરી જાય એવું આ શાસ્ત્ર છે ભાઈ દ્રષ્ટિ ફરી જાય પર્યાય દ્રષ્ટિ છૂટી અને દ્રવ્ય દ્રષ્ટિ અનુભવ થાય એવી વાત જીવના નથી તને ભ્રાંતિ થી છે અને એ પણ વ્યવહાર નહીં કહે છે એટલે વ્યવહાર નહીં તો સત્યાર્થ માન્યું વ્યવહાર નહીં નિષેધ કરવાની ગાથા 276 ને 77 છે આ ચાર ગાથા કઈ ઘેરેજી ને વાંચવી ટાઈમ હોય તો પોતાના હિત માટે છે બાર ગામ થી આવ્યો હોય એને તો પૂરો ટાઈમ આવ્યો હોય બાર ગામ થી આવ્યો હોય તો એને બીજું તો કામ થાય એ છે કે આ રાગ છે એ પુતળ નો ભેદ છે, જીવ નો ભેદ નથી, જીવ ની જાત નથી, જીવ ને આશ્રય થતો નથી, જીવ ને પ્રસિદ્ધ કરતો નથી, જીવ માં ભેદ થતો નથી. ભૂતગલ ને આશ્રય થાય છે, ભૂતગલ ને પ્રસિદ્ધ કરે છે, ભૂતગલ માં અભેદ થાય છે. મિથ્યાત્વ ના પરિણામ, મિથ્યાત્વ વૃત્તિ કશાય યોગ બંધના સામાન્ય હેતુએ, સામાન્ય એટલે વિશેષ ની વિવક્ષા નો અભાવ, તેને સામાન્ય કહેવામાં આવે. ચાર કરતા છે તેઓ જ ભેદરૂપ કરતા, ભેદ ને પ્રભેદ, પેલા વિશેષ કયો ભેદ, એનો પ્રભેદ વિશેષ ભેદ, ભેદરૂપ કરવામાં આવતા અર્થાત તેમના ભેદ પાડવામાં આવતા, ચાર ના ભેદ કરવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિથી માંડીને સંયોગ કેવળી સુધીના ફેર કરતા છે. આમાં શુદ્ધ પર્યાય બિલકુલ ન લેવી, આમાં મિથ્યા તોરત કશાયને યોગ જ લેવા, કે જે પૂતગલમાં અભેદ થાય છે અને પૂતગલ નવાકરણને બાંધે છે. હવે કેવો વિખ્યાત કશાય યોગ, રાગ રાગ આ સાંભળવાનો અત્યારે રાગ છે એ જીવના પરિણામ છે કે પૂતગલના?
રાગ ને જાણનારું જ્ઞાન એ પૂતગલ.
બોલો. હા હા, રાગ ને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન એ પણ જ્ઞેય છે, પણ જ્ઞાન નથી. આહા, એ આવશે રાત્રે. અરે અરે, સમયસાર તો સમયસાર છે, વ્યવહારનો પક્ષ છોડીને નિશ્ચયના પક્ષમાં જીવ આવશે એનું કામ થવાનું છે. બાકી વ્યવહારના પક્ષમાં તો જીવ ગયા છે. જેવો ઉદ્ગમ કર્મના વિપાકના પ્રકારો હોવાથી, જેવો દયા દાન કરુણા કોમળતાના પરિણામ, સામાયિક નો વિકલ્પ, પ્રતિક્રમણ નો વિકલ્પ, પ્રત્યાખ્યાન નો વિકલ્પ, રાગ હો, શુભ અને અશુભ ભાવ, પુણ્ય અને પાપના જે પરિણામ છે એ બધો પૂતગલ નો પાક વિપાક છે, એ જીવ નો પાક નથી, એ ભાવક નો ભાવ છે, એ જ્ઞાયક નો ભાવ નથી. વાત સાચી, જીવમાં રાગ થાય છે એ સલ્ય અનાદિ કાળનું છે, એ તો કાળનું છે, એ તો ભૂત વૈગ્યું છે ને, ભૂતળું વૈગ્યું છે મોરૂપી, એ તો કાઢવાની વાત છે. વરગાળ હોય ને ધુવણ ધૂણીને કરીને કાઢે છે, એ તો સમજવા જવું. હા, પણ આ તો કુંકુમ ભગવાન સમર્થ આચાર્ય ભગવાન અનુભવી ફરમાવે છે. એકાવતારી પુરુષ પાંચમા સ્વર્ગમાં ગયા છે બ્રહ્મચારી, ત્યાંથી નીકળીને બહુ હશે. એ છે કે જેવો પૂતગલ કર્મના વિપાક એનો પાક છે, એના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે, કે કાંઈક કથનચિત ચેતન ને કથનચિત અચેતન નહીં, નિશ્ચય નહીં, વ્યવહારનો નિષેધ કરે છે. વ્યવહારે ચેતન કયા છે ને? રાગના પરિણામને વ્યવહારે ચેતન ને કયા છે ને? જે વિકાર કયા છે ને? કર્મચેતના કઈ છે ને? એનો નિષેધક નિશ્ચય નહીં કહે છે કે ચેતનના પરિણામ નથી, તને ભ્રાંતિ થઈ ગઈ છે. ચેતન હોવાની તને ભ્રાંતિ થઈ છે ભાઈ, ચેતનના પરિણામ નથી, અત્યંત સર્વથા અચેતન છે. એમાં ચેતનની જાગૃતિનો સફર પ્રકાશકનો અંશ ક્યાંય વિખ્યાત અને અવરત કે કશાયમાં પાંચ મહાવ્રતના પરિણામ પૂતગલના પરિણામ છે. અમે તો પાંચ મહાવ્રતના પરિણામને ધર્મ માનીએ છીએ ભાઈ. બાપુ, પાંચ મહાવ્રતના પરિણામ હોય ખરા, ભાવ લીધીને સહચર સંયોગ રૂપે નિશ્ચયની સાથે વ્યવહાર હોય ખરો, પણ બાપુ એ જીવના પરિણામ નથી ભાઈ. શાંતિથી આ વાત સમજવા જેવી છે. અરે શક્તિ પ્રતિભાઈ આમાં રોકવા જેવી છે. પ્રતિભાઈ મારા બે છે એટલે એનું નામ લઈને મારે કહેવાય બધા સમજી લેવું. બીજા મારા દુશ્મન છે એમ નહીં, આ ભાઈ કે છે આ એક સ્નેહ જ બાકી અસ નહીં એમ છે બધી શક્તિ નો ઉપયોગ આમાં લગાવવા જેવો છે. ઉપયોગ નો દુરુપયોગ કરે છે, ઉપયોગ નો દુરુપયોગ. વેપાર રોજગારમાં ઉપયોગ લગાવો એ દુરુપયોગ પાપનો છે ભોગીલાલ, એ તો પાપના પરિણામ છે. સાચા દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ કરવી એ સદુપયોગ છે કે દુરુપયોગ? એ દુરુપયોગ છે, શુભ ભાવ છે, બંધ નું કારણ છે. હા હા, એ તો વ્યવહાર નો લોભ થી જશે. એ વ્યવહાર નો લોભ કરે ત્યારે નિશ્ચય પ્રાપ્ત થશે. એટલે નિર્દય રીતે વ્યવહાર નો લોભ કરજે એમ કહ્યું છે. એક ઉપયોગ પોતાના શુદ્ધ આત્મા ને ઓળખે, જાણે, લક્ષ કરે, આ એ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગ, એને ઉપયોગ નો સદુપયોગ કર્યો કહેવામાં આવે છે. અત્યંત અચેતન શબ્દ છે, લખેલું છે રવિન્દ્ર બાબુ એ લખેલું. અત્યંત અચેતન, અત્યંત અચેતન એટલે આ તો અત્યંત અચેતન છે આ તો, અને જૂના કર્મ નો ઉદય એ તો અચેતન છે, પણ એના લક્ષે જે જીવમાં ભાવ આશ્રવ થાય એ પણ અચેતન છે. અચેતન અચેતન માં સમાય ને અચેતન નવા કર્મ ને બાંધે છે. અચેતન અચેતન માં સમાય જાય છે, તેર ભેદ ચાર માં ચાર એક માં સમાય જાય છે. એક ઉદ્ગલ દ્રવ્ય નવા કર્મ ને બાંધે તો બાંધો એમાં જીવને શું આવ્યું? અકર્તાની ગાથા છે ઈશ્વરભાઈ. એવો ઉદ્ગલ કર્મના પ્રકારો વિપાકો હોવાથી હો થવાથી નહીં, અનાદિથી છે. શું કહ્યું? થવાથી નહીં, પેલા ચેતનના પરિણામ હતા રાગ, અને હવે પૂતગલના પરિણામ થયા એમ નથી. અનાદિથી રાગ પૂતગલના પરિણામ છે, એને અનાદિથી જીવના પરિણામ માનતો આવે એટલે એમાં એ બુદ્ધિ આવતી નથી, એમાં કરતા બધી છૂટતી નથી. હોવાથી થતો જેને પ્રકારો હોવાથી અત્યંત સર્વથા અચેતન છે, એમાં જાગૃતિ નો અંશ નથી. એ જળ અચેતન છે ભાઈ, એમાં તું એમાં રાચી ગયો છો કે પરિણામ મારા ને મેં પીણા. આ તારામાં જ્ઞાન થાય છે કે તારામાં પૂતગલ ના પરિણામ થાય છે? જ્ઞાન થાય છે ને પૂતગલ ના પરિણામ જાણનારો છો કે પૂતગલ ના પરિણામ નો કરનારો છો તું? પૂતગલ ના પરિણામ થાય એનો તો જાણનારો છો, પણ ભૂતગલ ના પરિણામ થાય એનો કરનારો તો એનો જાણનારો કે હું? એ પણ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાન નાયક ને જાણે છે એને નિશ્ચય કહેવામાં આવે છે. ચીની વાત તો પડે, ચંદુભાઈ કહ્યું જરા સૂત્ર તો પડે, પણ હવે આવા દશરથ ની પર્વમાં ધર્મ ની વાત કરવામાં પોતાના આત્માની વાત છે. અરે ભાઈ તું ભૂલો છે પૂતગલ ના પરિણામ અને માની રહ્યો છો જીવના પરિણામ. કપડું રાતું એ રંગના પરિણામ છે, કપડાના પરિણામ, કપડાની જાત એમાં નથી. એવા તીર કરતાઓ કેવળ હવે એના કરતા સૂક્ષ્મ વાત આવે છે, વખત થઈ ગયો. કેવળ વ્યાપી વ્યાપક ભાવ કહેશે કેવળ.